கோக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 18 மார்ச் 2007. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி கிரமவார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 479 આપણો સ્વાધ્યાય ચાલુ છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો તેવું એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. જ્ઞાનીની દશા. સંબંધના જગતમાં જીવતો જીવ સંબંધોની સાથે રાગ દ્વેષના ન્યૂનાધિકપણાથી જોડાયેલો હોય છે, અથવા તો વિશેષ અને વિષમતાના ભાવથી જોડાયેલો હોય છે. કોઈ પ્રત્યે વિશેષ ભાવ, કોઈ પ્રત્યે વિષમ ભાવ, કોઈ પ્રત્યે રાગ ભાવ, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ, કોઈ પ્રત્યે ન્યૂન, કોઈ પ્રત્યે અધિક, આ સંબંધના જગતમાં જીવતા જીવનું આ લક્ષણ છે. ત્યારે અહીંયા જ્યારે જ્ઞાની દશા પ્રાપ્ત થાય છે, નિજ સ્વરૂપની અનુભૂતિ થાય છે, ત્યારે એને જગતના સર્વ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ વર્તે છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો આ વચનને હૃદયે લખો. આવી સમદ્રષ્ટિ સર્વ આત્માઓ પ્રત્યે, અહીંયા કોઈ સંબંધની વાત નથી આવતી, સર્વાત્મમાં સર્વ આત્માઓ પ્રત્યે. આ જગતની અંદર જેટલા જેટલા જીવ પદાર્થ અથવા ચૈતન્ય દ્રવ્ય છે, એ ગમે તે ગતિમાં હોય, ગમે તે યોનિમાં હોય, ગમે તે કાયમાં હોય, પણ જ્ઞાનીની દ્રષ્ટિ એમના ચૈતન્ય ભાવ પ્રત્યે સમદ્રષ્ટિ હોય છે. તો સંબંધના જગતમાં જીવતા છતાં સંબંધથી પર એવું આ જ્ઞાનીનું વિલક્ષણપણું છે. કૃપાળુદેવ કહે છે કે અમને તો આ જગતના સર્વ જીવો પ્રત્યે અભેદ દ્રષ્ટિ છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, એવી દ્રષ્ટિ સર્વ આત્મા પ્રત્યે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, એવો જ સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. તો સંબંધને કારણે કંઈ ન્યૂનાધિક થાય ખરું? તો અહીંયા કહે છે, પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. આ નજીકના નજીકનો સંબંધ, ત્યાં પણ જ્ઞાનીની દ્રષ્ટિની અંદર જ્યાં વિલક્ષણપણું છે એનો વિચારવો જરા. તો કે છે, વિશેષ વર્તના ઘણું કરીને આ આત્માથી થતી નથી. કદાપી કરુણાથી કંઈ તેવું થાય તો પણ તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે થાય છે અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. વિશેષ વર્તના ક્યારેક જોવા મળે તો તે સમયે બાકીના પણ જે આત્માઓ છે એમાં પણ એ જ વર્તના જોવા મળે. જગતના સર્વ આત્માઓ પ્રત્યે એ જ વર્તના જોવા મળે, એમાં પણ વિશેષ અથવા તો વિષમ, ન્યૂન અથવા તો અધિક અભાવ નહીં. જ્ઞાનીનું વિલક્ષણપણું સમજવા પ્રયત્ન કરીએ. આ દશાના ગુણોનું દર્શન છે એ અંતરદૃષ્ટિ વિના, વિચાર દ્રષ્ટિ વિના, દિવ્ય ચક્ષુ વિના પકડાશે નહીં, ઓળખાશે નહીં. જ્ઞાનીનું અદ્ભુત સ્વરૂપ, એક જ્ઞાનીને અજ્ઞાનીનો ફરક બતાવી દે. સંબંધના જગતમાં જીવતો જીવ ક્યાંક ને ક્યાંક એનો સ્નેહતંતુ કોઈના પ્રત્યે લંબાતો હોય છે. અહીંયા કે છે નહીં, તો જે વાક્ય એમણે લખ્યું કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો, 16 વર્ષની ઉંમરે, એ 26 વર્ષની ઉંમરે પણ એ જ વાત છે, કોઈ ભેદ નથી. અને એ કહે છે કે આવી અમારી સ્થિતિ છે, કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો તેવું એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. કોઈના પ્રત્યે વિશેષ નહીં, ન્યૂન નહીં, એક ધારું વર્તન જગતના સર્વજીવો પ્રત્યે, સર્વ જગત પ્રત્યે. આ જ્ઞાનીની દ્રષ્ટિ છે, સર્વ જગત પ્રત્યે સમદ્રષ્ટિ. એમાં સંબંધના કારણે કોઈ આવરણ ન્યૂનાધિકનું નથી, કોઈ પ્લસ માઇનસ નથી, કોઈ વિષય વિષમ નથી. એ કહે છે કે જગત, સર્વ જગત પ્રત્યે આ એક જ પ્રકારનું એક ધારું વર્તન. આ વસ્તુને ઓળખાય જો તો જ વિતરાગનું સ્વરૂપ ઓળખાય. પન્નગે ચ ધરણેન્દ્રે ચ સ્વચિતમ કર્મ કુર્વતી નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય નમો નમઃ. હેમચંદ્રાચાર્ય આચાર્ય ભગવાન મહાવીરની વંદના કરતા કહે છે, વિષધર સર્પ એ દંશ દેતો હોય કે ધરણેન્દ્ર સેવા કરતા હોય, નિર્વિશેષ મનસ્કાય પણ જેના મનની અંદર લેશ માત્ર ક્ષોભ થતો નથી, અક્ષોભ અવસ્થા છે, નિર્વિશેષ, એમાં એક પ્રત્યે વિશેષ છે, એક પ્રત્યે ન્યૂન છે, નિર્વિશેષ મનસ્કાય મહાવીરાય નમો નમઃ. એવા હે મહાવીર ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. મહાવીરની ઓળખાણ કેવી છે આ જ્ઞાની પુરુષોને? આપણને તો જ્યારે ભગવાનના દર્શન કરીએ ને ત્યારે પણ ભગવાન મને વિશેષ કરે આવો ભાવ હોય. હું ભગવાનના દર્શન કરું, ગુરુના દર્શન કરું, ત્યારે મનની અંદર સૂક્ષ્મ પરિણામ એ હોય કે એની કૃપા મારા ઉપર થોડીક વિશેષ થાય. જુઓ, આપણે આરોપણ કરીએ છીએ એની વિતરાગતામાં, આપણા રાગનું આરોપણ કરીએ છીએ અને પાછું દેખાડીએ છીએ કે મને ઘણી ભક્તિ છે, મને ઘણો આદર છે. શું કહેવું, જ્ઞાનીનું ઓળખાણ કેમ થાય? અને જ્ઞાનીનું ઓળખાણ થયા પછી જેને એનું ઓળખાણ થયું છે એની સ્થિતિ કેવી હોય? જ્ઞાની નિર્લેપ છે અને આ નિર્લોભી છે. જ્ઞાની ક્યાંય લેપાતા નથી અને આ નિર્લોભી છે, આને કોઈ લોભ નથી. આ તો કબીર સાહેબ જેવી દેશાંતર થાય, ગુરુ લોભી શિષ્ય લાલચો, દોનો બેઠે પથ્થર નાવ, બે પથ્થરની નાવમાં બેઠા છે, બે ડૂબી મરવાના ધંધા કરે છે, બે ડૂબી મરશે. પામે તેનો સંગ જે તે બુડે ભવ માય. આવી જ્યાં સુધી વિતરાગતા અને વિતરાગતાને ઓળખવાની દ્રષ્ટિ, અને જે ઓળખે છે એની અંદર પણ આવી વિતરાગતા, આ ગુરુ શિષ્યના સંબંધનું પરમાર્થપણું છે. પરમાર્થમાં ગુરુ શિષ્યના સંબંધની આ ઓળખ છે. આ સિવાયના જે કંઈ છે એને જે કેવું એ કયો, પણ એ પારમાર્થિક સંબંધ નથી, સાંસારિક છે. એનું પરિણામ સંસાર છે, પરિભ્રમણ છે. સર્વ જગત પ્રત્યે એક ધારું વર્તન, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે, એમ કૃપાળુદેવ લખે છે. ઘણા કાળ થયા દ્રઢ છે. તો હવે જ્ઞાનીનો વ્યવહાર કેવો ચાલતો હશે, જ્ઞાનીનું કુટુંબ કેમ ચાલતું હશે, જ્ઞાનીનો વ્યાપાર કેમ ચાલતો હશે, જરા વિચારીએ પછી. કે આવું જ્ઞાન જેના વિશે દ્રઢપણે વર્તે છે, નિશ્ચય સ્વરૂપ છે, તો એને આ પારકા, પરાયા, પોતિકા આ બધો ભાવ કેટલા પ્રમાણમાં હશે? એ કેવા નિર્લેપપણે સંસારની અંદર રહેતા હશે, સર્વ સંબંધોની અંદર સર્વ પ્રત્યે એને એક ધારું વર્તન જ્યારે જોવા મળે. કૃપાળુ દેવે 255માં પણ સૌભાગભાઈને લખ્યું છે કે કોણ શત્રુ છે, કોણ મિત્ર છે એવો ભેદ પણ રાખવામાં આવતો નથી. એવી પ્રકારની, વિચિત્ર પ્રકારની જેને કહીએ ઘેલછા, પણ આ વિચિત્ર પ્રકારનો આ જીવનનો એક આવિર્ભાવ, નિશ્ચય સ્વરૂપ, સર્વ જગત પ્રત્યે એક ધારું વર્તન, એક ધારો સ્નેહ, એક જ ધારી દ્રષ્ટિ, એની દ્રષ્ટિ પણ સમાન, એનો સ્નેહ પણ સમાન અને એનું વર્તન પણ સમાન. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તો તેને વિશે પણ સમતા છે. કોઈ વાર ક્યાંય થતું હોય તો પણ કે છે અમારી આત્મસ્થિતિએ અથવા આત્મબુદ્ધિએ થતું નથી, થતું હોય તો કોઈ પ્રારબ્ધના યોગે, કોઈ ઉદય સંયોગે આવું થાય એવું થતું હોય તો એને વિશે પણ અમને તો સમતા છે. અમે એમાં ક્યાંય લેપાતા નથી, અમે એમાં રાજી પણ નથી. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રૂચતું નથી ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી એમ તમને શું કહીએ? સંક્ષેપમાં લખ્યું છે સૌભાગભાઈને, લખે છે સૌભાગભાઈને. સેજ મનમાં એવા ભાવ આવે કે પ્રભુ અમારા તરફ જરા વિશેષ કૃપા કરે. એ કહે છે કે કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રૂચતું નથી ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી. અમને વિકલ્પ નહીં થાય, તમે ગમે એટલું કહો, વિકલ્પ હોવા યોગ્ય નથી એમ તમને શું કહીએ અમે? જ્ઞાનીનું વિલક્ષણપણું ઓળખાય તો જ્ઞાની પ્રત્યે આપણને પણ સમભાવ જાગે. આજે આપણને પણ જ્ઞાની પ્રત્યે વિષમભાવ છે. શું વિષમભાવ છે? કે જ્ઞાની મારા પ્રત્યે જરાક કંઈક વધુ કરે, અધિક કરે, અમને જરાક લાભનું કારણ થાય. એ તમારા પોતાના ભાવ છે, વેદાય કરો તમારા ભાવ, તમે વેદો બીજું શું થાય. પણ જ્ઞાની એમાં જોડાય અને જોડાય જ્ઞાનીનું લક્ષણ નથી. એને પણ ત્યાં એ પ્રકારનો સંભાવ ધારણ કરવો પડે. આજ એનો પુરુષાર્થ, પારમાર્થિક પુરુષાર્થ, આધ્યાત્મિક પુરુષાર્થ આજ છે. જગતના સર્વ જીવો પ્રત્યે, સર્વ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ, સમસ્નેહ અને સમાન વર્તન. તમને શું કહીએ? સંક્ષેપમાં લખ્યું છે, એક માત્ર અંગુલી નિર્દેશ, સંકેત કરીએ છીએ. સર્વ આત્માની વાત કરતા તમારે સમજી જવું જોઈએ કે તમે પણ એમાં ક્યાંય વિશેષપણું ભોગવતા નથી. કોઈની પોઝિશન ત્યાં, એટલે આ ભક્તિનો કરતા છે માટે મારો શિષ્ય છે, આ ભાવ જ્ઞાનીમાં આરોપિત કરવો હોય તો તું કર, એ તારો રાગભાવ છે, જ્ઞાનીનો નથી. અને આવું ભક્તો, એક ભક્તની વિશેષ અવસ્થા છે એવું બોલે, પણ એ ભક્તો તો આવા હોય, જે ભક્ત જેને કહીએ કે નિરાસક્ત ભક્તો, એ ભગવાનને કહે કે તું મને આમ કર, તું મને આમ કર, એવા ઘણા પદમાં ભજનમાં આવે, પણ ત્યાં એમાં ભાવમાં કંઈ બીજું ફેર હોય નહીં. એ તો ભક્તની એક વિશેષતા આપી છે અને એવો ભક્તને એક અધિકાર છે. પણ એ ભક્તને છે, આ તો ભક્તના નામે લાલચી છે ને, એ પાછું એમાં જોડાઈ જાય છે, એ નથી, એ વાત ખોટી છે. કેમ કે નહીં તો ઉદાહરણ દઈએ કે આવા આવા ભજનની અંદર, આવા સ્તવનની અંદર, આવા પદમાં આને તો આવી રીતે પ્રભુ પાસે માગણી કેમ કરીએ છે? એ અજ્ઞાની છે, નથી અજ્ઞાની નથી, એ જાણે છે, પણ ભગવાન પ્રત્યેનો લાડ કરે છે અને ભગવાનને પોતાની સ્થિતિમાં જ મૂકે છે, હોય મારું કાંઈ કરવાનો નથી અને મારે પણ કાંઈ જોતું નથી. તમને શું કહીએ, સંક્ષેપમાં લખ્યું છે, સૌથી અભિન્ન ભાવના છે, સૌથી અભિન્ન ભાવના છે. ભેદ દ્રષ્ટિ જ્ઞાનીને પર્યાયમાં નથી. જ્યાં તત્વનું દર્શન થયું, જ્યાં પદાર્થનું ઓળખાણ થયું, જ્યાં નિજ સ્વરૂપની અનુભૂતિ થઈ, જ્યાં ચૈતન્યનો સાક્ષાત્કાર થયો, ત્યાં એને સર્વ જીવો આ તત્વ સ્વરૂપ ભાસે, સ્વરૂપ સમુખ ભાસે, એક જ પદાર્થ બધામાં ભાસે. આ સંભાવની ઉત્કૃષ્ટ અવસ્થા છે એટલે અભિન્ન ભાવના છે, સૌથી અભિન્ન ભાવના છે. કોઈ સાથે ક્યાંય જુદાપણું નથી. જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. જેની જેટલી યોગ્યતા છે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. જેવો ગુરુ આ બધા સંબંધથી પર છે, એવો શિષ્ય પણ જ્યારે પર હોય, ભક્ત પણ જ્યારે પર હોય, ત્યારે એની યોગ્યતાથી એ પ્રત્યે અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. ભગવાન અને ભક્તની અંદર ભગવાનને પણ ભક્ત પ્રત્યેનો અભિન્ન ભાવ એ ભક્તની જે યોગ્યતા છે એના આધાર ઉપર આવે છે. નહીં તો ભગવાન કોઈ દી નવરો ન પડ્યો, કેમ કે લાલચુ ભક્તોના તો કોઈ પાર વિના છે. આવો કોક જ્વલે જોઈ, નરસિંહ જેવો કે મીરા જેવો, કે જેણે કોઈ પણ પ્રભુ પાસે સ્પૃહા ન રાખી હોય. ભક્ત નિસ્પૃહ છે, એની જેટલી જેટલી નિસ્પૃહતા છે એટલી એટલી પરમાત્માને એની સાથે અભિન્નતા છે. એટલી જ ગુરુની અભિન્નતા છે. કેટલા પ્રમાણમાં? ભક્તની શિષ્યની નિસ્પૃહતાના પ્રમાણમાં. એની યોગ્યતાનું માપદંડ શું? જેટલી યોગ્યતા જેની વર્તે છે, શું યોગ્યતા? એ જેટલો નિસ્પૃહ છે, જેટલો નિરાસક્ત છે, જેટલો નિરાભિમાની છે, જેટલો સમર્પિત છે, તેટલા પ્રમાણની અંદર ભગવાનની એના પ્રત્યેની અભિન્ન દ્રષ્ટિ હોય છે કે આ મારી વધારે નજીક છે. અભિન્ન એટલે શું? આ મારા જેવો જ છે. એ ક્યારે થાય? શેના આધાર પર? પોતે વિતરાગ હોય અને સામો રાગી હોય તો અભિન્ન ભાવ થાય. ઉદયરત્નજી મહારાજ કહે છે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કે પ્રભુ તારો મારો મેળ ક્યાંય મળતો નથી. કારણ કે હું રાગી છું અને તું વિતરાગી છું, આ કેમ મેળ પડે મારો? આનંદગણજી મહારાજે પદ્મપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે ક્યાંય મેળ પડે એમ નથી, કેમ કે હું તો વિષય કષાયનો રસિયો, અને પ્રભુ તે બધું છોડી દીધું છે. મારે આ બધું હજી રાગ છે, મને સંબંધોમાં રાગ છે, મને સંયોગમાં રાગ છે, મને વિષય કષાયની અંદર નિજ બુદ્ધિ છે. પ્રભુ તે તો બધું, તે તો મોહને છોડી દીધો છે, અને હું તો મોહના ભાવથી ભરેલો છું. તારો ને મારો ક્યાંય મેળ પડે એમ નથી. ભગવાન પણ એ જ કહે છે શિષ્યને કે આપણો કાંઈ મેળ પડશે નહીં, તું તારા વયો જાય, બીજા ભગવાન ગોતવા હોય તો ગોતી લેજે, અને બીજા ગુરુ ગોતવા આવ્યો તોય ગોતી લેજે, આ ગુરુનું ખમીર છે. આ તો ગુરુ શિષ્યને ગળે પડતો રહીએ કે વયો ન જાય ક્યાંક. આ બધા તો ભવના નાટક છે. પરમાર્થ માર્ગના સંબંધની ખુમારી, પરમાર્થ માર્ગના સંબંધની અંદર રહેલો અનાસક્ત ભાવ, નિર્લેપતાનો ભાવ, વિતરાગતાનો ભાવ, અનાસક્તિનો ભાવ, નિસ્પૃહપણાનો ભાવ, આ પરમાર્થ માર્ગના સંબંધોના સૂત્રો છે. આપણે તો આપણો અહમ જ્યાં પોસાતો હોય એ મારા ગુરુ, મારી વાહવા થાય, મારું મહત્વ સ્થાપિત થાય, મારી મહત્તા ચાલુ રહીએ ત્યાં તો ફાવે, નહીં તો આપણને અહીંયા ન ફાવે, ન ફાવે. એ માર્ગ પરમાર્થનો નથી. જેટલી યોગ્યતા વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવનાની સ્ફૂર્તિ થાય છે, પ્રભુને પણ પ્રેમ આવે છે, એના ભક્તો ઉપર સ્ફૂર્તિ થાય છે એના પ્રત્યે. ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, આવું પણ બને છે. કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે. કોઈ એવો ભવ્ય જીવ, કોઈ એવો સુપાત્ર જીવ, એવો જો પરમાત્માના સંગમાં આવે, ક્યાંય પરમાર્થના ઋણાનું બંધને કારણે, તો ભગવાનને વિશેષ સ્ફૂર્તિ થાય. જુઠ્ઠાભાઈને જોઈને પરમ કૃપાળુ દેવને વિશેષ સ્ફૂર્તિ થઈ. કેટલી વિશેષ સ્ફૂર્તિ કે અલ્પ આયુની અંદર આ જીવને બોધ પમાડવો પડે, અને પોતે તો હજી જબરજસ્ત ભયંકર વ્યવહાર પ્રપંચમાં ઘસડાય છે, એટલું પ્રેશર છે. એ સ્થિતિ હજી પહેલા જેવી નથી, ઈડરના પહાડની કે ઉત્તર સંડાના સમયની, ચરોતરના પ્રદેશની, કાવીઠાની એ સ્થિતિ નથી. તે સમયે પણ અમદાવાદની અંદર ભર યુવાનની અંદર, હજી તો લગ્ન જીવનમાં પ્રવેશ છે, વ્યવહાર જીવનમાં પ્રવેશ છે, ચારે બાજુ ભારણ છે, તે સમયે એમની જુઠ્ઠાભાઈ પ્રત્યે એની ઘસડાય છે એની પ્રીતિ, સ્ફૂર્તિ, વિશેષ સ્ફૂર્તિ. એવી કરુણા બુદ્ધિ સૌભાગ પ્રત્યે, લઘુરાજ પ્રત્યે. ભક્ત ભીડમાં છે અને કોઈ એવો ઊંચો આત્મા છે, ઓહો, જ્ઞાનીના હૃદયમાં પણ કરુણાનો સ્રોત વરસે છે, જાગે છે. અને જાગે છે તો કહે છે કે અમે આવીશું ને તમને, ચાલો ઈડર જઈને પમાડીશું. ક્યાંય રહેવા માટે પ્રતિબંધ નથી. એ પૂછે કે મુનિ કહો કેટલા દિવસ રહીએ તમારી પાસે, પમાડવા છે તમને હવે. એક મહિનો રહ્યો સાહેબ, એક મહિનો. હવે જ્યાં સાધના કરવા જાય ને અહીંયા ભાગે પાંચ પાંચ પંદર દિવસમાં વસોમાં એક મહિનો રહીને ચરાની અંદર મુનિને બરાબર દ્રષ્ટિ પલટો કરાવ્યો. જ્ઞાનીની કરુણાનો કોઈ પાર નથી, પણ જીવના લક્ષમાં નથી આવતો. એને એમ થાય છે કે ભગવાને આ બધા ઉપર કરુણા કરી તો મારા ઉપર કેમ ન કરે. આવો વિકલ્પ થાય એ સ્વાભાવિક છે. વિચારવો, સૌભાગ્યને આ વિકલ્પ થયો, એને કૃપાળુદેવને લખ્યું કે નરસિંહને મીરાના અમે પ્રસંગ વાંચી છે, એમાં ભગવાને કેવી કરુણા કરી. એટલે કૃપાળુદેવે લખ્યું કે તમે હજાર વાત લખો પણ તમે નિષ્પૂરો નહીં થાવ ત્યાં સુધી આ વિટમણા ચાલુ રહેવાની છે. તમારી એ વિટમણા ટળી જાય હમણાં કાચી મિનિટમાં, પણ તમારી નિષ્પૂરતા ક્યાં? નરસિંહને મીરાના પરચા ભગવાને પૂરા કર્યા હતા એના કહેવાથી નહીં. આપણે તો આપણે કહીને ઓલો માને એવું બધું જોઈએ છે કે અમે માગી બધું તમે આપો ને બધું અમારું હરખું ઠીકઠાક કરો, તો એ વ્યવહાર ન કરત, એ તો વ્યવહાર છોડીને ભાગ્યા છે. નિષ્પૃહપણું ભક્તના તરફ છે અને કરુણા એ ભગવાન તરફ છે. જેટલી નિષ્પૃહતાની હશે એટલી કરુણાની સ્ફૂર્તિ ભગવાનને થશે. અને આવા જ શાસ્ત્રોની અંદર અનેકવિધ ઉદાહરણો છે કે જ્યાં ભક્તની આવી નિષ્પૃહ ભાવના અને ભક્ત પોતાના જીવન ઉપર કસોટી લગાવીને જ્યારે પરમાર્થ માર્ગની સાધનામાં સ્થિર થયો છે, તે સમયે કોઈ સત્પુરુષ ત્યાં આવીને એને ઉગારવા હાજર થયો છે, હાજર થાય, એનું યોગબળ એને અહીંયાથી ઉઠાવી લે. ક્યારે કોઈ પાત્ર પુરુષ સત્પુરુષના અભાવે રેખડો નથી, એવું હજી જગતમાં એક ઉદાહરણ નથી કે આ 5-25 પાત્ર જીવો જગતમાં રખડે છે કારણ કે હજી એને કોઈ ગુરુ નથી મળ્યા. ના, એવા સત્પુરુષ છે કે જેને હજુ આવા પાત્ર જીવો મળતા નથી, એવા હજુ જગતની અંદર પુરુષો છે. કારણ કે પૃથ્વી ક્યારે સત વિનાની થતી નથી, તો છે જ. જ્ઞાની આગળ થઈ ગયા વર્તમાનમાં પણ હોય, વર્તમાનમાં ગુરુ છે, શિષ્યો નથી. અને આપણું ગણિત જુદું છે, આપણું ગણિત શું છે? ગુરુ નથી, અમે તો બેઠા છે, આપણે ગણિત જુદું જ લઈને બેઠા છે કે અમે તો બેઠા જ છીએ. એમાં સદગુરુ ક્યાં છે? જાણે હોય તો જાણે પોતે કાલ હવારે દીક્ષા લેવા તૈયાર હોય એને જ એ વાત કરે. પરમાર્થનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈ કાળે ભૂમિ સતરહિત થઈ નથી, પણ સત જિજ્ઞાસુ વિનાની છે. કૃપાળુદેવ લખ્યું કે દુષમ કાળ આ કાળમાં જીવની પરમાર્થ વૃત્તિ ક્ષીણપણાને પામી છે, કોઈને પરમાર્થ જોઈતો નથી. એની ઝંખના, એની તૃષ્ણા, એની તડપણ, એની તમન્ના છે ને. ઢીલાઢાલી વાત કરવાથી કઈ મોક્ષ મળે નહીં. અહીંયા કહે છે કે વિશેષ કરુણા બુદ્ધિથી ક્યારેક વિશેષ પૂર્તિ થાય છે. આ વિશેષ પૂર્તિ તો જુઓ, આ આત્મસિદ્ધિ વિશેષ પૂર્તિનું પરિણામ. માર્ગ પ્રકાશિત નહીં કરીએ, આવું મનની અંદર એક નિશ્ચય વર્તતો હતો. પત્રાંક 600-708 અને 718માં આત્મસિદ્ધિ આવીને ઉભી રહી ગઈ. સૌભાગ્યની જે પાત્રતા જોઈ અને પત્ર મળ્યો, વિશેષ પૂર્તિ થઈ કે નડિયાદની અંદર મસાણમાં તલાવડીના કાંઠે ફરતા ફરતા પણ આ વિશેષ પૂર્તિ એવી થઈ કે નાના કુંભનાથના મંદિરની એક જીર્ણ સિંહ ઓરડીમાં જઈને બેસી ગયા. અંબાલાલ, ફાનસ લઈ આવો, લાઈટે નહીં, કોઈ સાધન નહીં. આવું જબરજસ્ત શાસ્ત્રની રચના કરતી વખતે કોઈ સાધન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં. આપણે તો 1000 વસ્તુ જોઈએ લખવા માટે. પેન લાવને, પેન્સિલ લાવને, રબર લાવને, હંચો લાવને, ફૂટપટ્ટી લાવને. અરે ભાઈ, તું એક લીટી તો લખ, પણ ઠોઠ નિહાળીઓ ને વતેણા ખણ. આ તો અંબાલાલ ઉભા છે અને શરૂઆત થઈ જાય છે. સનાતન શાશ્વત મોક્ષ માર્ગ અનંતા જ્ઞાનીઓએ જે પ્રકાશ્યો છે અને વર્તમાનમાં કાળના યોગ બળે જે લોમ વિલોમ થયો, છિન્ન વિચ્છિન્ન થયો, ખંડખંડિત થયો, એવો મોક્ષ માર્ગ અગોપ્ય રૂપની અંદર આ પ્રભુએ ત્યાં સાંજના સમયે આપી દીધો. લ્યો, કલાક 1.5 કલાક બેસીને કે લાવ અંબાલાલને, કે મોકલી દે સૌભાગ્યને, કારણ કે હવે એની દશા પાકી ગઈ છે અને કાળ પણ પાકી ગયો છે. વિશેષ પૂર્તિ કરુણાથી જ્ઞાનીઓને થાય છે, પણ ક્યારે કે ભક્તની સત જિજ્ઞાસા જ્યારે જોર પકડે છે ત્યારે સત્યનું પરિબળ ગમે ત્યાંથી હાજર થાય છે. આપણી જિજ્ઞાસાની ખામી હોય છે, એટલે આપણને જોઈએ એવો પરમાર્થમાં યોગ નથી મળતો.
બુઝી ચહત જો પ્યાસ કો હૈ ભોજન કી રે, પાવે નહીં ગુરુ ગમ બિના, એહે અનાદિ સ્થિર.
પ્રશ્ન તો એટલો જ છે ભાઈ કે તને પ્યાસ છે, ચાહ છે કે મને પ્યાસ પણ છે અને પ્યાસ બુઝાવવા માટે થઈને જે કરવું પડે હું કરવા તૈયાર છું. અહીંયા તો ખાટલે મોટી ખોળ એ સાહેબ પ્યાસ જ નથી, અને કદાચ પ્યાસ આવી તો એ બુઝાવવાની ચાહ નથી, કારણ કે એને માટે થઈને જે પુરુષાર્થ કરવો પડે એવી તૈયારી નથી, આપણાથી ન થાય, નહીં મેળ ખાય. જ્ઞાનીઓના આ વાક્યોની અંદર અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. જીવની યોગ્યતા થાય એમ અમને એના પ્રત્યે અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય. સહજ અને સાહજિક તો છે જ, આ તો વિશેષ પ્રમાણમાં. જ્ઞાનીઓનું વિશેષ ક્યારે થાય? જ્ઞાનીઓ કે છે કે અમને પણ ક્યારેક વિશેષ થાય છે, પણ સંસારના ભાવમાં ક્યારે વિશેષ પણ ન બતાવ્યું, સ્ત્રી આદિકના પ્રબંધમાં ન બતાવ્યું, બીજા સંબંધમાં ન બતાવ્યું, આ વિશેષપણું પરમાર્થમાં બતાવ્યું કે ક્યારેક વિશેષ થાય. અને ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. પરમાર્થ બુદ્ધિથી થાય, પણ વિષમપણાથી, આ વિષમપણું છે, કોઈને મારાપણું માનવું, આ મારો છે માટે મારો શિષ્ય છે, આ વિષમપણું. વિષય કોઈ પણ પ્રકારના વિષયોની પૂર્તિનું માધ્યમ છે, અથવા પરિગ્રહ આ કોઈ મને આપનાર છે. આવી દ્રષ્ટિ એવા કારણ પ્રત્યયથી વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. આટલો પર છે જ્ઞાની, ન તો એને કોઈના થકી વિષયોનું સમાધાન કરવું છે, ન તો કોઈના પ્રત્યયથી કંઈ પરિગ્રહ દ્વારા કંઈ લેવું છે. જેને કિંચિત જોઈતું નથી એ જ્ઞાની કેનાથી કેના પ્રભાવમાં આવે? કોના પ્રભાવમાં આવે? ધનપતિ હોય, કરોડપતિ હોય, નેટી હોય કે એનારાય હોય, એના ઘરનો એનારાય, આપણે શું લેવા દેવા. પણ એના પ્રભાવમાં ક્યારે આવે? કે જ્યારે આવી કંઈ ને કંઈ પ્રકારની અંદર વિષય લાલસાઓ ચડવડતી હોય ત્યારે દ્રષ્ટિકોણ બદલાય, ગણિત બધા બદલાતા જાય. એ કે જે અમને કશું જ થતું નથી, વિષમપણાથી, વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યયથી, આ બધા કારણો સંસારિક છે, નિષ્પૃહતાના કારણો નથી, વિતરાગતાના કારણો નથી, પરમાર્થના કારણો નથી. તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે, વિશેષ શું કહીએ? આ જ્ઞાની પોતાની સ્થિતિનો આ એક આટલું જ વાક્ય, અવિકલ્પરૂપ સ્થિતિ છે, વિશેષ શું કહીએ? આ જ્ઞાનીની સ્થિતિ કેવી? અવિકલ્પરૂપ, અવિકલ્પરૂપ. અમને દ્રષ્ટિમાં ભેદ પણ નથી, સ્નેહમાં ભેદ નથી, વર્તનમાં નથી. ક્યાંક વિશેષ સ્ફૂર્તિ છે તો એ પાત્રની યોગ્યતાના આધાર ઉપર ક્યારેક કરુણાની સ્ફૂર્તિ થાય, બાકી અમે અવિકલ્પરૂપ છીએ. અમને ક્યારેય કોઈના પ્રત્યે વિકલ્પ થતો નથી વિશેષતાનો કે વિષમતાનો. વિશેષતાનો પણ વિકલ્પ નથી, વિષમતાનો પણ વિકલ્પ નથી. આ જ્ઞાનીનું વિલક્ષણ પણ ઓળખાય? કોને ઓળખાય? જે સ્વયં નિષ્પૃહ છે એને, જેને પોતાને જ બધી ઘણી ભાવો ભર્યા છે બધા, એ જ્ઞાનીને શું ઓળખે? એની વિલક્ષણતાનું પરીક્ષણ એનાથી કેવી રીતે થાય? નહીં થઈ શકે. એટલે જ કૃપાળુદેવ કહે છે કે આજ સુધી આ જીવને અનંત અનાદિનું પરિભ્રમણનું કારણ એ કે આ જીવે હજી સત્પુરુષને ઓળખા નથી. આ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ નથી થયું. આગળનો પત્ર એના ઉપર જ હતો, કારણ કે જ્ઞાનીને અજ્ઞાનીમાં ક્યારેક અજ્ઞાનીની ચેષ્ટા જ્ઞાની કરતા ચડિયાતી થઈ જાય છે. બાહ્ય રીતે જોવા જતા પણ કેટલુંક વિલક્ષણપણું છે કે અજ્ઞાનીમાં તે ન હોય. મારા તારાના ભેદ, કોઈના પ્રત્યેનો વિશેષ અને કોઈના પ્રત્યે વિષમ, આ બધું જુએ એ અજ્ઞાનના લક્ષણ છે બધા. એટલે એ વિકલ્પ પણ આવે આવા. વિકલ્પરૂપ સ્થિતિ એટલે અજ્ઞાન, અને અવિકલ્પરૂપ સ્થિતિ એટલે જ્ઞાની. જબરજસ્ત શબ્દ છે કે છે કે અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ, જો અમને ઓળખવા હોય તો ઓળખો, અવિકલ્પરૂપ સ્થિતિ છે એટલે કોઈના પ્રત્યે અમને વિશેષ કંઈ ભાવ નથી, અને કોઈના પ્રત્યે અમને વિષમ ભાવ નથી, કોઈના પ્રત્યે અધિક ભાવ નથી, કોઈના પ્રત્યે ન્યૂન ભાવ નથી. જે છે એ સંભાવ છે, બીજું કશું જ નથી. વિશેષ પૂર્તિ છે તો ત્યાં કરુણાને કારણે, કોઈની યોગ્યતાના કારણે. એ યોગ્યતા પરમાર્થ માર્ગની, સાંસારિક માર્ગની નહીં. એ વધારે પૈસાવાળો છે માટે નહીં. એની તીવ્રતા, એની સત્પ્રાપ્તિની જિજ્ઞાસા. અને આવો જિજ્ઞાસુ જો હોય તો કૃપાળુદેવ મુનિ ચતુર્લાલજીને કીધું કે જો એ વિશ્વાસ રાખશો તો તમે ગમે સ્થિતિમાં હશો તમને અમે ઉઠાવી લઈશું. આ વિશેષ પૂર્તિ છે, જબરજસ્ત પૂર્તિ છે કે એક જ્ઞાનીનો આશ્રય ગ્રહણ કરો. અને એવું અભય વચન એમણે પોપટભાઈને પણ આપ્યું કે વાહ, એ બહુ વધારે. તો કે ભાઈ નિશ્ચિંત રહેજો, તમારું અહિત નહીં થવા દઈએ. આ વિશેષ પૂર્તિ આવી, તમારું અહિત નહીં થવા દઈએ, બેઠા છીએ. કેટલી જગ્યાએ જ્ઞાની લખે, અમે બેઠા પછી તમારે ચિંતાનું કોઈ કારણ નથી. પણ કોને કોને કોઈનું કારણ નથી? આ નિષ્પૃહ ભક્તનો. ઓલો રોજ ડિમાન્ડ લઈને જતો હોય, 50 પ્રકારની ડિમાન્ડ હોય ને જ્ઞાની પાસે. જ્ઞાની કહે છે તારી વિટમડાનો અંત નથી, કારણ કે જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાવ ત્યાં સુધી આ વિટમડાઓ દૂર થવાની નથી. ધીંગ ધણી માથે ક્યારે કુણગંજે નરકેઠ વિમલજીન દીઠા લોયણ આજ મારા સિદ્ધ્યા સર્વકાજ વાંચિત કાજ. ધીંગ ધણી માથે કર્યો છે, હવે અમને ચિંતા ફિકર ચિંતા શેની હોય? એ ધીંગ ધણી કરવા માટે થઈને તો નિષ્પૃહ થયો છું. સત જિજ્ઞાસુ પણ આવ્યું છે, શું કરવું છે આપણે? ધર્મ 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 પરમાર્થ કંઈક કરીએ, આમ કરીએ તેમ કરીએ, બે ચાર ક્રિયાકાંડ કરી લીધા, બે ચાર વિધિ વિધાન કરી લીધા, બે ચાર હામૈયા કરી લીધા, બે ચાર બોલી બોલી લીધી, જય બોલાવી લીધું, દેકારો કર્યો, નાચી લીધું, હરખની અંદર પ્રસંગો અહીંયા ઘેલા થઈને નાચે, સૌથી આગળ હોય જાણે એમ થાય કે આને તો સુઈ મોક્ષની તાલાવેલીને લગ્ની લાગી છે. પણ હાવ ખોટો, કારણ કે અંદર અહમ ઉછળતો હોય છે. જિજ્ઞાસાનો, સત જિજ્ઞાસાની તીવ્રતા ક્યાં છે? નિષ્પૃહતાની પરાકાષ્ઠા ક્યાં છે? જ્ઞાની પાસેથી મારે કશું જ જોઈતું નથી, માત્ર મને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરાવે, આ સિવાય બીજી કોઈ માગણી નથી. મારી સંસાર દ્રષ્ટિ સમાપ્ત કરાવે, મને હજુ મન મોહની જે કણીઓ છે કે સંસારમાં, સંગમાં, સંબંધોમાં, સંયોગમાં ક્યાંક સુખ છે, આ મારી ભ્રમણાને દૂર કરાવે. સુખ આત્મામાં જ છે, ધર્મ આત્મામાં જ છે, આત્મા પરિપૂર્ણ પદાર્થ છે. આ નિજ અવસ્થા પ્રાપ્ત કરે તો અનંત સુખનો આ સ્વામી છે. આવી સ્થિતિ મને પ્રાપ્ત કરાવે, આવું શ્રદ્ધાન મારું જગાવે. અને એ માટે થઈને જે સંસારના બંધન છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, આ છેદવામાં મને કોઈ ઉપકારી થાય, મને કોઈ માર્ગદર્શક થાય, મને કોઈ સહાયકારી થાય. આ એક સિવાય કામ એક આત્માર્થનું બીજો નહીં. આવી જ્યારે એક લક્ષ્યપણું જીવનમાં આવે, માત્ર મોક્ષ અભિલાષ આવે, માત્ર શબ્દ સમજી લેજો, વારંવાર વિચારજો, જ્યાં સુધી ન બેસે મગજમાં ત્યાં સુધી બરોબર હૃદયમાં બેસી જવો જોઈએ કે માત્ર એટલે શું, તો એ સિવાય કશું નહીં, એ સિવાય કશું નહીં. હજી જો ક્યાંક કંઈક કંઈ વસ્તુ ડોકિયા કરતી હોય તો સમજી લેવું કે આપણે માત્રમાં હજી જરા ઊણા છીએ, હજી જરા પાછા છીએ, હજી માત્ર પાછળમાં બારીમાંથી કંઈક બીજું આવ્યા કહે છે. માત્ર મોક્ષ અભિલાષ, મારે તો આ ભવ સમુદ્રથી છૂટવું છે. એટલે એને માત્ર મોક્ષ અભિલાષની અંદરનું એનું કસોટી આપી ભવનો ખેદ. ભવનો ખેદ. હે પ્રભુ, મારે તો હવે બીજો ભાવ જોઈતો નથી. મોક્ષ જોઈએ છે તો ક્યાં જોઈએ છે? મોક્ષની અભિલાષા હમણાં જ પૂરી કરવી છે, આ ભાવમાં જ. કારણ કે ભગવાન તારા જ વચન કહે છે કે આ ભાવ સિવાય માનવની સર્વથા મુક્તિ અન્ય કોઈ યોનિમાં, અન્ય કોઈ દેહમાં, અન્ય કોઈ ગતિમાં સંભવિત નથી. તો મારે શું કામ ભાવના ફેરા ફરવા? ભાવનો ખેદ છે મને પ્રભુ. હવે આ જીવનમાં ખેદ કાંઈ હોય તો માત્ર એટલું જ છે કે ઓહો, હજુ એવી યોગ્યતા પાત્રતા થઈ નથી કે હું આજ ભવે મુક્તિ પામી શકું, માટે ભાવ કરવા પડશે, એનો મને ખેદ છે. ભવનો ખેદ. અને એમાંય જો અજ્ઞાન અવસ્થામાં આ ભવ કરવા પડે તો એનો કોઈ હિસાબ નથી. જ્ઞાન અવસ્થામાં તો સારું છે, જ્ઞાનીઓએ કહ્યું છે કે 15. જ્ઞાન અવસ્થામાં દેહ છૂટે તો 15. તો કરવા જેવું શું? પુરુષાર્થનું લક્ષ્યાંક શું? કે આ જીવનમાં આ શ્વાસ ચાલે છે ત્યાં સુધીમાં આત્માનું ઓળખાણ કરી નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી. ઓળખાણ તો કરી લેવું, સિદ્ધિ પછી થાય તો કઈ વાંધો નહીં. બે ચાર ભવ એનો વાંધો નથી, એવા ભવ કરવામાં અમને કઈ વાંધો નથી, અનંત કાઢ્યા છે. પણ ભવનો અંત લાવી શકે એવું બીજ જ્ઞાન, વૃક્ષ થવાને વાર છે 15 ભવની, કઈ વાંધો નહીં. પૂર્ણિમાનો ચંદ્ર ઉગવાને વાર છે, કઈ વાંધો નહીં. સાહેબ બીજ તો ઉગાડી દો. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ ઉબ રબ સે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. આ બીજ પ્રાપ્ત કરવું છે. આ ભાવની અંદર, આ મનુષ્ય યોનિની અંદર આ વિતરાગ માર્ગનું સાનિધ્ય મળ્યું છે, આવા નિર્ગ્રંથ ગુરુનો યોગ મળ્યો છે. અને જો આ પુરુષાર્થ જાગૃત ન થાય તો અવિકલ્પ રૂપ સ્થિતિ છે. આવો પુરુષ ન ઓળખાયો હોય તો ઓળખી લેજો શ્રીમદ રાજચંદ્રને, અવિકલ્પ રૂપ પુરુષ. અને અવિકલ્પ રૂપ સમજવા માટે જેટલી ચિંતા કરવી પડે એટલી કરજો, કે શું કહેવા માંગે છે, કે હું અવિકલ્પ રૂપ છું. 13માં ગુણસ્થાનક ઉપરની શું ભાવના બતાવી? અંતે નિર્વિકલ્પ, નિર્વિકલ્પતા થાય ત્યારે એ સ્થાન ઉપર આવે છે. હું કેવળ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, આત્મા સિવાય કશું મારું નથી. અવિકલ્પ રૂપ અમે છીએ. એણે પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ કઈ અવસ્થામાં, કેટલી શુદ્ધ, શ્રીમદને ઓળખવા માટેનો આ શબ્દ અદ્ભુત આવી ગયો છે. અવિકલ્પ રૂપ સ્થિતિ છે, વિશેષ શું કહીએ અમે તમને? આમાં વિશેષ શું કહીએ? હવે કઈ કઈ, બસ આટલું સમજાય તો ઘણું જ વિચારવાનું. આપણે અવિકલ્પ રૂપ સ્થિતિ વાળો પુરુષ છે. અમારે કઈ અમારું નથી, કે બીજાનું નથી, કે બીજું નથી, જેમ છે તેમ છે. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફત મળે. અમારે કઈ અમારું નથી, કે કઈ બીજાનું નથી, કે બીજું કઈ નથી, જેમ છે તેમ છે. બસ આ જગત જેમ છે, જગતના સર્વ જીવો કર્માધીના છે, એના શુભ અશુભના ઉદય પ્રમાણે આ જગતના સર્વ જીવો એની પર્યાય લઈને બેઠા છે. અમે તો દ્રવ્યથી એને ઓળખી લીધા છે કે આ બધા ચૈતન્ય આત્માઓ છે. જે કંઈ વિષમતા દેખાય છે, જે કંઈ વિશેષતા દેખાય છે, જે કંઈ વિચિત્રતા દેખાય છે, એ બધું એના કર્મની વિચિત્રતા છે. જે જેમ છે તેમ, અમને એમાં કંઈ એવા વિષય વિષમના ભાવ થતા નથી, સમ વિષમપણું થતું નથી. કારણ કે જેની જેવી સ્થિતિ છે એ એના પૂર્વ પ્રારબ્ધના યોગને કારણે છે. આ જગતના જીવો કેમ આમ છે? કાંઈ તલપાપડ થવાની જરૂર નથી. છે, જેમ છે તેમ છે. સમભાવ આવે નહીં. જો પોતે ઈશ્વરના સ્થાને મૂકી જાય, પોતે કરતા બની જાય, કેમ આમ છે, આમ ન થવું જોઈએ. ગયો જેમ છે તેમ છે, એક વિશેષ સ્થિતિ છો. અવિકલ્પ રૂપની આ એક વિશેષ સ્થિતિ છે. એમાં કોઈ અજાણપણું નથી, અજ્ઞાનપણું નથી, પૂર્ણ જ્ઞાનપણું છે. જેમ છે તેમ છે, જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. જેમ સ્થિતિ આત્માની છે, સર્વજ્ઞ પરમાત્માએ આત્માને જેમ ગાયો છે, શ્રી તીર્થંકરોએ આત્મસ્વરૂપ થઈને તે આત્માને વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને સર્વ પ્રકારની અપેક્ષાને બાદ કરીને અમે નમસ્કાર કરીએ છીએ. આ કહે છે કે આ આત્માને જેવો ભગવાને ગાયો છે, જેમ સ્થિતિ આત્માની છે સર્વજ્ઞના જ્ઞાનમાં, અને નથી ગાયો ભગવાને, છતાંય ભગવાને જોયો છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે હસ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચ માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસ એવો ક્યારે આવશે, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મે, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશો તેજ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેવું સામર્થ્ય છે, કેવો ગુંજારવ છે. આ અનાહતના નાદનો ગુંજારવ, આ અંતરના નાદનો પોકાર. અરે ભગવાન તીર્થંકર તે યથાસ્થિત આત્મા કીધો છે, છતાંય સર્વજ્ઞ તારા ધ્યાનમાં જે પદ આવ્યું છે એ તો તમે પણ હજી પૂરેપૂરું કહી શક્યા નથી. એ પદની અમે ધ્યાન કરીએ છીએ. ગજુ નહીં હોય તો વાંધો નથી, પણ નિશ્ચય તો છે. બસ આ સાધકે વિચારવાનું, આ પદમાંથી લેવાનું એ કે ગજુ નથી પણ નિશ્ચય તો છે ને, તો ગજુ પ્રાપ્ત થશે જો નિશ્ચય હશે તો. નિશ્ચય કરવો જોઈએ કે આ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ પૂર્ણ ન થાય તો બીજના રૂપે પણ જોઈએ, પણ એ બીજ જ્ઞાન મળે અને દેહ છૂટે એ જ અમારું જીવન સાર્થક, એ જ અમારા મનુષ્ય જન્મની સાર્થકતા અમારે જોઈએ છે, અને આ આ કાળે પણ પ્રાપ્ત થઈ શકે. જ્ઞાનીઓએ કહ્યું છે કૃપાળુ દેવે કે બધું જ જ્ઞાન વિચ્છેદ ગયું છે, કંઈક શાસ્ત્રો ભૂલાયા છે, કંઈક મત મતાંતરમાં ઘસડાઈ ગયું છે, જ્ઞાનનો અંશ બાકી રહ્યો છે, છતાં પણ એકાવતાની પણ પ્રાપ્ત કરાવી શકે એટલું તો વિદ્યમાન. કેટલું? એટલું તો છે. તો એટલો પુરુષાર્થમાં દ્રષ્ટિ લક્ષ્ય અવિકલ્પરૂપ પુરુષ ઓળખાવો જોઈએ પેલા. અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી, જેમ છે તેમ છે, જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. આત્માની જે સ્થિતિ સર્વજ્ઞએ કહી છે અને જોઈ છે એવી સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે, સમ વિષમતા નથી, સહજાનંદ સ્થિતિ છે. આ બીજું વાક્ય અવિકલ્પ રૂપ સ્થિતિ છે કહ્યું, અને પછી બીજું વાક્ય આવ્યું સહજાનંદ સ્થિતિ છે. ઓળખવો છો આપણા પ્રભુને ઓળખવો છે, જેના આશ્રય અને જેના વચનો લઈને આપણે પરમાર્થ માર્ગને આરાધવા માટેનું કોઈ પ્રબળ પુણ્યના યોગે આપણે પ્રાપ્ત થયું છે. આપણી દ્રષ્ટિ બીજે ક્યાંય ન જવી જોઈએ, કોઈમાં આપણે ફસાય નહીં. જે હોય આરાધક હશે, આપણાથી વધારે આરાધક છે, વધારે સારો છે, પણ એ વધારે સારો આરાધક છે, એથી વિશેષ કંઈ નથી. આટલા ભાવનું સંકલ્પ પણ આવવું જોઈએ. એટલે કે છે કે સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. અમારા વર્તના જે કંઈ છે એ ઉદયની વર્તના છે, એમાં કંઈ કપટ કે માયાચાર છે નહીં, છલના નથી, ત્યાં કંઈ છદ્મપણું નથી, પ્રછન્નતા નથી, અંતરબાહ્ય સ્થિતિ એક જ છે. આવું ટ્રાન્સપરન્ટ જેને કહીએ, ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટી, જેવું અંદર એવું જ બહાર. વોટ ઈ મીન્સ ઈ સ્પીક્સ, વોટ ઈ સ્પીક્સ ધેટ ઈ એક્સ. જેવું ધારે છે તેવું જ બોલે છે, કહે છે, જેવું કહે છે તેવું જ વર્તન છે. આ ત્રણેયની એકરૂપતા છે. એ કહે છે કે નિષ્કપટપણાથી ઉદયની છે. કૃપાળુ દેવે 398માં પત્રમાં લખ્યું છે કે જગતના મનુષ્યોમાંથી નિષ્કપટપણું ચાલ્યું ગયું છે. જ્યાં પરમાર્થ વૃત્તિ ક્ષીણ થઈ છે એ જ પત્રમાં આવે છે કે જગતમાંથી મુશ્કેલી શું છે આજના જીવોની, નિષ્કપટપણું ચાલ્યું ગયું છે. નિષ્કપટપણું પારદર્શી નથી, પ્રમાણિક નથી, એને દેખાડો કરવાનો બહુ મોહ છે, એને આડંબર કરવો છે, જેવો હોય એવું દેખાવાનું એને ગમતું નથી. એને કંઈક વિશેષ દેખાડવું છે કે હું કંઈક બહુ આગળ પડતો, આપણે બહુ હારા, આપણે બહુ આગળ પડતા, આપણું તો બધું સરસ, જે છે એ વિસ્તીસ એને કબૂલ નથી. આ નિષ્કપટપણાની વાત કરી અને આ જ વાત કૃપાળુ દેવે લખી આ કાળમાં, એ જ આનંદ ગમને ગાયું એના પદમાં.
કપટ રહિત થઈ આત્મ અર્પણારે, આનંદ ઘન પદ રે, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો.
આનંદ ગમ કે છે બસ કપટ રહિત થઈને આત્માને અર્પણ કરીએ, સદગુરુને કરીએ, પ્રભુને કરીએ, કપટ રહિત. હે પ્રભુ, જેવો છું તેવો હું તારો છું, પણ જેવો છું તેવો. આ તો ભગવાન પાસે જઈને ખોટું બોલે, ગુરુ પાસે જઈને પણ ખોટું બોલે. જેવું હોય એવું ના કહે, વાતને બનાવી ચડાવીને કહે. સાહેબ અમારે બહુ સારું, અમે બધું આમ જ કરીએ છીએ. હાવ ખોટો, હડાહડ જૂઠો, રગે રગે ખોટો, શું થાય? સર્વ પ્રકારની વર્તના જ્ઞાની પુરુષ કે છે અમારી વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. સમ વિષમતા નથી, સમ વિષમતા નથી, સમપણું ને વિષમપણું નથી, સહજાનંદ સ્થિતિ છે. સહજ રૂપની અંદર આત્માની સહજ સ્થિતિ આનંદ સ્વરૂપની છે, સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. જેણે એની પાસે અપેક્ષા કરી છે ને કહે છે કે જ્યાં આવી સ્થિતિ હોય અમારી સહજાનંદની અને અવિકલ્પરૂપ હોય, ત્યાં કહે છે અન્ય પદાર્થમાં આસક્તપણું, આસક્ત બુદ્ધિ પણ નથી અમારી, અન્ય પદાર્થમાં હોય પણ નહીં, ઘટે નહીં, હોય પણ નહીં. આ સ્થિતિ જ્ઞાનીની છે. જ્ઞાનીનું વિલક્ષણપણું, એનાથી જ્ઞાનીને ઓળખવા, સાચા જ્ઞાનીને ઓળખીને આપણે પણ નિષ્કપટપણું, નિસ્પૃહીપણું થઈ અને જ્ઞાનીનું શરણ લેવું, અને તો મુક્તિ થાય, થાય ને થાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.